તારીખ 20/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102
અનુભવ 49 છેલ્લા પેરેગ્રાફની છેલ્લી 4 લીટી છે. ફરીનો વિષય એ છે કે ઉપર લીધો છે, વળી ભાવભ્રમણને મટાડે ફરી નીકળે છે. સ્વાનુભવથી ભાવભ્રમણનો અભાવ કરે અથવા ભાવભ્રમણ છે એનો નાશ થાય એવા જે પરિણામ છે, માત્ર આત્માશ્રય પરિણામ છે, સ્વરૂપાશ્રય પરિણામ છે. પોતે અલખને ઓળખે, અલખ એટલે લક્ષમાં ન આવી શકે એવો, લક્ષમાં એટલે વિચારમાં, વિચારમાં એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં. આત્મા ઇન્દ્રિય જ્ઞાનમાં વિષય નહીં થતો હોવાથી એને અલખ કહે છે. એ અલખને ઓળખે, ઉપર કહ્યું જ્ઞાન લક્ષણથી પીછાણે, એ અહીંયા કહે છે કે જ્ઞાન લક્ષણથી ઓળખે. અંશ માત્ર સ્વભાવ ભાવથી, અંશ માત્ર જ્ઞાનથી, પરિપૂર્ણ જ્ઞાનના અને સુખના સામર્થ્યને ઓળખે. એક વિશિષ્ટતા છે ઓળખાણની કે પ્રગટ તો અંશ માત્ર જ્ઞાનનું લક્ષણ છે, જ્ઞાનનો પર્યાય છે, અને તેમાંથી આખા સ્વભાવને સમજવામાં આવે છે, આખા સ્વભાવનો ભાવ ભાસે છે. અનંત જ્ઞાનની ખાણ અને અનંત સુખની ખાણ, સામર્થ્ય સ્વરૂપે જે પરિપૂર્ણ ચિદાનંદ તત્વ છે તેને ઓળખે અને ચિદાનંદને દર્શાવે. દર્શાવે એટલે એની શ્રદ્ધા કરે, ઓળખીને શ્રદ્ધા કરે. ઓળખ્યા વિના શ્રદ્ધા થાય એવું નથી. સમ્યક શ્રદ્ધાન એ અંધશ્રદ્ધાન નથી, પણ એ સ્વરૂપના જ્ઞાનપૂર્વકનું, સ્વરૂપની ઓળખાણપૂર્વકનું એ શ્રદ્ધાન છે. એ સિવાયના શ્રદ્ધાનના પરિણામને અંધશ્રદ્ધાન કહેવામાં આવે છે. અંધશ્રદ્ધાન એટલે જેમાં વિવેક નથી અથવા જે શ્રદ્ધા યોગ્ય નથી એનું શ્રદ્ધાન તે અંધશ્રદ્ધાન છે, અથવા જેને શ્રદ્ધતા સુખ નથી, જેને શ્રદ્ધતા જ્ઞાન નથી એવું શ્રદ્ધાન તે અંધશ્રદ્ધાન છે. પોતાને છોડીને પોતાના મૂળ સ્વરૂપને જાણીને શ્રદ્ધે તે જાગૃતિપૂર્વકનું, વિવેકપૂર્વકનું સમ્યક શ્રદ્ધાન છે, અને એ સિવાયનું શ્રદ્ધાનનું પરિણમન પોતાના જ સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્યને, અન્ય ભાવને, અન્યને શ્રદ્ધતું શ્રદ્ધાન, આત્માને અહિતરૂપ થતું શ્રદ્ધાન તે અંધશ્રદ્ધાન છે. એ આત્માને અહિતકારી શ્રદ્ધાન છે, એનાથી આત્માનું હિત નથી. સ્વરૂપને છોડીને શ્રદ્ધાન અન્યનું થાય એટલે એમાં મલિન ભાવની પરંપરા એ આત્માને ઉત્પન્ન થયા વિના રહી શકે નહીં, કેમ કે એ પરને એટલો એકત્વ કરે છે પછી તો સમસ્ત ગુણ દ્વારા કે એમાં અત્યંત મલિનતા ઉપજે છે, અનંત મલિનતા ઉપજે છે, અને આત્મા તેના ફળમાં દુર્ગતિને પામે છે. પોતાને અલખને ઓળખે, ચિદાનંદને દર્શાવે, અવિનાશી રસ પામે, અવિનાશી રસ કહો, અવિનાશી સ્વરૂપ કહો, એવા સ્વરૂપનો અનુભવ કરે. રસને શક્તિ કહે છે, શક્તિને રસ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન રસનો પિંડ છે, આત્મા આનંદ રસનો પિંડ છે એમ કહેવામાં આવે છે. તબીબી વિજ્ઞાનમાં પણ એને રસ ઉપરથી રસાયણ શબ્દ આવ્યો છે. વિજ્ઞાનમાં રસાયણ શબ્દ રસ ઉપરથી આવ્યો છે, અને તબીબી વિજ્ઞાનમાં રસ ઔષધ કહે છે, રસવૈદ કહે છે. જે શક્તિવાળા ઔષધો છે એના પ્રયોગો જાણે છે એને રસવૈદ કહે છે, અને એની એની જે ઉપચાર પદ્ધતિ છે એને રસ ઔષધિ અથવા રસની ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. રસ એ શક્તિનું સ્વરૂપ છે, રસ એટલે શક્તિ. આ બાજુથી લઈએ તો જીવને જે પરિણામમાં રાગ રસ છે, કષાય રસ છે, એ કષાય શક્તિ છે અને એ બંધ તત્વ છે. સમયસારના બંધ અધિકારમાં પ્રારંભમાં માંગણિકમાં આ વાત લખી છે, અધિકારનો ઉપોદઘાત કરતા. રાગોદગાર મહારસેન, રાગરૂપી મહારસથી આ ચૈતન્ય છે એ બંધાણો છે, રસ છે એ બંધનનું કારણ છે, રસ છે એ ચીકણાઈ છે, અને બાકીના બધા સંયોગિક સહકારી જે બંધનના કારણો છે એનો ત્યાં નિષેધ કરી નાખ્યો. તાત્વિક દ્રષ્ટિએ બધો ઓળખાવો છે, એટલે બીજા બધા જે સહકારી કારણો છે એનો નિષેધ કર્યો. મલનો દ્રષ્ટાંત આપીને કે મલને રજ ચોંટે છે કુસ્તી કરતા, એનું કારણ એ કુસ્તી કરે છે એ નહીં, એનું કારણ એ અખાડામાં ગયો છે એ નહીં, એનું કારણ એને જે ચિકાશ તેલ મર્દન કર્યું છે એ જ એને રજ ચોંટવાનું કારણ છે, એવું દ્રષ્ટાંત આપ્યો છે ત્યાં. એમ આત્માને બંધ થાય છે એનું કારણ શું, કે આત્માને બંધ થાય છે એમાં પૂર્વકર્મનો ઉદય કોઈ કારણ નથી. અને બીજા પણ કેટલાક જે કાંઈ મન વચન કાયાના યોગો છે એ પણ કોઈ કારણ નથી બંધનું, એમ કરીને બધા બંધના સહકારી કારણોનો નિષેધ કરીને તાત્વિક દ્રષ્ટિએ એક રસ છે એ બંધનું કારણ છે. એ કષાય રસ કહો, રાગ રસ કહો, કે એની શક્તિ કહો, બંધની શક્તિ કહો, બંધ શક્તિ છે એ કષાય શક્તિ છે. કષાયને જીવ ઓળખે છે, પણ કષાયની શક્તિને ઓળખવી એ વિભાવ જાતિને ઓળખવાની વાત છે. જ્ઞાનને લોકો સમજે છે કે આ જાણે છે તે જ્ઞાન છે, પણ જ્ઞાન શક્તિને ઓળખવી એ બીજી વાત છે. સ્વભાવ છે એને ઓળખવા માટે જરા જ્ઞાનને સૂક્ષ્મ કરવું પડે છે. સૂક્ષ્મ જ્ઞાનનો એ વિષય છે, કેમ કે સ્વભાવ એ પોતે સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે, એટલે જેનું સ્વરૂપ સૂક્ષ્મ છે એને સમજવા માટે સૂક્ષ્મ જ્ઞાન થાય તો એ સમજાય, નહીતર એ સમજાતું નથી. એ તો ભિન્ન ભિન્ન શબ્દો એટલા માટે લઈએ છીએ, એકની એક વાતમાં વિષયને ખોલવો છે. એટલે કે અવિનાશી રસ પામે, પોતાનું જે અવિનાશી સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ, શાશ્વત પદ છે એને પામે. પામે એટલે એટલે એની હયાતીનો સ્વસંવેદનમાં અનુભવ કરે. જેનો જશ ભવ્ય જીવો ગાય છે, જેની કીર્તિ, જેની મહિમા, જેની ભક્તિ ભવ્ય જીવો કરે છે, ભક્તિમાં ગાય છે. સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પણ એ परम पद नो महिमा अविनाशी रस नो महिमा गायो सर्वोत्कृष्ट पद होवा थे जगत में एना थी कोई उत्कृष्ट नहीं होवा थे एनो महिमा करवामां आयो। जेनो जश एटले जेनो महिमा भव्य जीवो गाय छे जेनो अपार महिमा छे महिमा पण केटलो ए महिमानो पण अंत नथी एटलो महिमा छे કેટલી મોટાય કેટલી મહત્તા એની જેને તું ગૌણ કરે છે એની મોટાઈ કેટલી છે એની ખબર નથી એમ કે છે। જો એની મોટાઈની ખબર પડે તો એની ગૌણતા થઈ શકે નહીં। જેવું સ્વરૂપ સ્વરૂપે કરીને મહાન છે એટલી એની મહત્તા ભાષે એનું નામ ઓળખાણ છે। ઓળખાણ થાય અને એની મુખ્યતા રહે અને બાકી બધું ગૌણ થાય। લક્ષણ ઉપરથી લક્ષ સ્વરૂપ આત્મા ઓળખાય તો એ ઓળખાતાની સાથે જ લક્ષણ ગૌણ થાય ને લક્ષ મુખ્ય થાય। લક્ષણ તો પર્યાયમાં છે, આ એનું ચિહ્ન છે। લક્ષણથી લક્ષ ઓળખાય એની આ સાબિતી છે કે એમાં લક્ષની મુખ્યતા થાય ને લક્ષણ ગૌણ થઈ જાય। જેનો અપાર મહિમા છે બેન શ્રી એક બોલમાં લખે છે કે સ્વભાવ સાંભળતા સોસરવટ કાળજામાં ઘા પડી જાય। અહીંયા વેદના કે અશાતા થાય એમ નથી લેવું, જેમ કોઈ કાળજામાં ઘા મારે બોલવાથી મારે છે ને બધું તો એની અસર છે એવી થાય છે। એમ સ્વભાવને સાંભળતા એવી અસર રૂચિથી થવી જોઈએ એમ કેવું છે। રૂચિ છે એનું કાળજું છે, સ્વભાવની રૂચિ છે એનું કાળજું છે। ગુરુદેવ એવો માર્મિક શબ્દ વાપરતા હતા કે જ્ઞાનીના કાળજા ઓળખવા કઠણ છે એમ કહેતા, એવો શબ્દ વાપર્યા। જ્ઞાનીને અંતરંગથી ઓળખવા પડે છે એટલે એનું કાળજું ઓળખવું પડે છે, એના કાળજામાં શું છે એ ઓળખવું। એવો સ્વભાવ અપાર મહિમાવંત છે જેને જાણતા ભવભાર મટે છે। ભવ રહિત સ્વભાવ હોવાથી ત્રણેય કાળને વિશે જેમાં ભવ અને ભવના કારણનો સદંતર અભાવ છે એવું જે ભવરહિત આત્મતત્વ છે એને જાણતા ભવનો બોજો છે એ મટી જાય છે। એને એમ લાગે છે કે હવે મારે ભાવ નથી। અજ્ઞાનીને શંકા પડે છે કે અરે કોને ખબર મારે કેટલા ભાવ છે, હજી મને કાંઈ સમજાતું નથી કેટલા ભાવ છે। આને સમજાઈ જાય છે કે હવે મારે ભાવ નથી, એક બે ચાર પાંચ હોય કંઈ નથી બરાબર છે એમ કે અનંત ભાવ છે એની પાસે કોઈ બે ચાર પાંચનો હિસાબ નથી। રાયનો મોટો મેરુ જેવો પર્વત હોય રાયના સરસવના દાણાનો, એમાંથી કોઈ બે ચાર પાંચ દાણા ક્યાંક ઉડીને આ ડાવળા જાય તો એનો હિસાબ કેટલો કરવો। 1 લાખ યોજન ઊંચો ફળો એટલી રાય હોય એમાંથી 4-5 દાણા ક્યાંક આગા પાછા થાય તો શું ખબર પડે। એ અનંત ભાવ જે મિથ્યાત્ના ગર્ભમાં પડેલા છે એનો અભાવ થતા એ મિથ્યાત્ને તૂટવાની તૈયારી થતા અભાવ તો હજી હવે થશે। ગુરુદેવ તો બહુ કહેતા, શરૂઆતના જો વ્યાખ્યાનો વાંચો આત્મધર્મના બહુ પ્રારંભના સ્વામીના એમાં એ વાત બહુ આવતી કે મુમુક્ષુને તો આવો આત્મા છે એમ સાંભળતા એમ રૂચતા અંદરથી ભાવના અભાવના ભણકાર આવી જાય। ભાવનો અભાવ કરવાનું પરિણામ તો સાક્ષાત સ્વસંવેદન નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સમ્યક દર્શન થાય ત્યારે થાય છે, એ વાસ્તવિક તૂટે છે। પણ એ પહેલા એને ભણકારા વાગે છે મોક્ષના, ભવના અભાવના ભણકારા આવે છે। એવી મુક્ષતાનું પણ બહુ વર્ણન કરતા. એ શરૂઆતના પ્રવચનો કેટલાક વર્ષોના એવા જ આવ્યા છે. મુક્ષતાનું બહુ એટલું બધું જોરદાર વર્ણન આવતું હતું કે ઘણા લક્ષણો એ બાબતના એમણે એ વિષયમાં લીધા છે. તો એ આત્મધર્મ બહુ જૂના મળેલા નથી, નહીં એમાંથી એ બધું બધા વધારે ખેંચાયું હતું, એ વિષય વધારે ખેંચાત. હા, પોતે શરૂઆતમાં શ્રીમદ આખું વાંચ્યું છે. એમનો જે શ્રીમદનો મોટો ગ્રંથ છે એ એકવાર જોવા બેઠા હતા, કેટલી જગ્યાએ એમણે અંડરલાઈનો કરી છે પત્રે પત્રેમાં, આત્મસિદ્ધિ ઉપર, અપૂર્વ અવસર ઉપર, બધા જે મોટા કાવ્યો છે એના ઉપર તો પ્રવચનો આપ્યા છે, અને બીજા કાવ્યોના પણ અર્થ કર્યા છે. બહુ પુણ્ય કર્યા પુંજથી એ બધા એના અર્થ વ્યાખ્યાનમાં કરેલા છે. પણ એ મુમુક્ષુતાનો વિષય એ દિવસોની અંદર શરૂઆતના વર્ષોમાં ખૂબ આવેલો છે. જેનો અપાર મહિમા છે, આપણે તો શરૂઆતથી નથી પણ આત્મધર્મ બધા વાંચી ગયો છે પ્રવેશ કર્યા પછી. આપણે આ ક્લાસમાં મોડા દાખલ થયા પણ હવે એ પહેલા શું શું કોર્સ કયો ચાલી ગયો છે આમાં, જોઈન્ટ થઈ જવું પડે ને પછી હાલતા. શરૂઆત પછી આવે તો મોડા જ કહેવાય ને, શરૂઆત થઈ ગઈ પછી જે આવે તો મોડા જ કહેવાય ને. એટલે લગભગ 150-200 જેટલા આત્મધર્મ તો નીકળી ગયા હતા. ચીમનભાઈ કાપડિયાનો એ વખતે પરિચય, કાપડવાળા ચીમનલાલ મુંડાના, એ જૂના ગુરુદેવ સ્થાનક વાસીમાં હતા ત્યારથી એમને અનુરાગ એમના પ્રત્યે. અને એમને સંપ્રદાય છોડ્યા પછી તરત જ બધા એ બાજુ વળેલા, બીજી મહેનત નહીં થયેલી, તરત જ વળેલા ગુરુદેવ પ્રત્યેના ભક્તિને બહુમાનને લઈને. તો એ બધા એમની પાસે પડેલા ઘરના ડાવળા હતા. આ ડાવડા તમે ક્યાં રાખો, નોટો આવી રીતે રાખો છો, બે આ બારીમાં પીડ્યા હોય, ચાર ઓલા કબાટમાં પીડ્યા હોય, ત્રણ પાછા આની ઉપર પીડ્યા હોય, બીજા રૂમમાં વ્યાખ્યાનો એ વિષય બહુ આવેલો છે. પરમાગમ સારમાં એ વિષય અહીંથી ખેંચેલો છે. આ જે વચન છે ને એ જૂનામાંથી ખેંચેલું છે, જૂનામાંથી એટલે ત્યારે લખી લીધેલું એક નોટમાં. એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પરાગ રહે તે પરના પડખે જાય છે. છેલ્લા જે છે ને એ બધા વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રચો પચો રહે છે કે ભાવિના સાદે અનંતકાળમાં મારું શું થશે, હવે પછી જે શરૂ થયેલો કાળ જે અનંતકાળ છે એમાં મારું શું થશે એ વિચાર ઉપર પણ એનું વજન જતું નથી. એટલા વિચાર ઉપર પણ જો વજન જાય તો ઉદયનો રસ ફીકો પડી જાય. હજારો વર્ષના શાસ્ત્ર ભણતર કરતા એક ક્ષણનો અનુભવ વધી જાય છે. જેને ભવ સમુદ્રથી તરવું હોય તેને સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે. આ બધા બહુ જૂના આત્મધર્મમાંથી લખાઈ ગયેલા છે. આ તો બહુ ઊંચું બોલાવ્યો છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે, તેનું અંતર લક્ષ કરવું, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતા ભાવશ્રુત ખીલે છે અને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. શુદ્ધ ચિદરૂપ છું એવા નિર્ણયથી શુદ્ધ ચિદરૂપ પ્રાપ્ત થાય છે, તે શુદ્ધ સમુદ્રમાંથી નીકળેલું ઉત્તમ રત્ન છે. સર્વતીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષ નગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન છે અને ભાવના વનને બાળી નાખવા માટે તે અગ્નિ છે. બધા પણ છે, પહેલા તો લીધા હતા આમાં અધ્યાત્મ પરાગ કે એમ કીધું છે ને, અધ્યાત્મ પરાગ. ગુરુદેવ વાંચ્યા પછી, ગુરુ વાંચ્યા પછી બહુ સારા બોલ કે આમાં આવ્યા છે, આ બધામાંથી ખેંચેલા છે. અધ્યાત્મ પરાગમાં એ જૂના ઓલામાંથી ખેંચેલા છે. પિસ્તાલીસ વર્ષમાં તો હજારો વાતો આવી છે. હા, એ તો પોતે કહેતા ને કે આ તો મોતીઓ તણાય છે એવું. એક આ નદી વહે છે જ્ઞાનની ગંગા, કે એમાં મોતીઓ તણાય છે. ભાગ્યવાનો એક આ હાથ માડો રાખે તો મુઠ્ઠી ભરાઈ જાય એવું છે. શું બહુ ગામઠી ભાષાનો શબ્દ છે, ભાગ્યવાન કર વાવરે. વાવરે એટલે ખાલી આમ કરે ત્યાં મુઠ્ઠી ભરાઈ જાય. એટલા બધા રત્નો તણાય છે કે ખાલી આમ કરે ને આમ હાથ કરે અંદર ત્યાં હાથ મુઠ્ઠી ભરાય એટલા રત્ન હાથમાં આવે. એ પોતે ને પોતે કેટલી વાતો તો એવી રીતે મૂકેલી છે કે આવું માયલું જાય છે. ધ્યાન દેવા જેવો વિષય છે, ખાસ કરીને કોઈ વ્યાખ્યાનમાં ઝોકું ખાય તો એ ગુરુદેવ ધ્યાન કહેતા કે આ બહુ કિંમતી વસ્તુ જાય છે. આ એનું એ આવે છે ને એનું એ છે ને આ રોજ સાંભળીએ છીએ ને એમ જો કિંમત મહિમા ઉડી ગઈ પછી લક્ષ નહીં રહે. પણ તાપીને જેમ કોઈ બેઠો હોય શું નીકળે છે ઝીલવા માટે એ પકડે ગ્રહણ કરે. એક વ્યાખ્યાન સાંભળવા માટે 20 માઇલ હાલીને જવું પડે ને ત્યારે કિંમત થાય એવું છે. ત્યાં સુધી કિંમત થાય મુશ્કેલ છે. ભાવનગરથી સ્વામગઢ સુધી ચાલીને જવું પડે, બીજું કોઈ સાધન ન હોય. પછી 1 કલાક મળે તો 1 કલાકની કિંમત આવે બરાબર. જેનો અપાર મહિમા છે, જેને જાણતા ભવભાર મટે છે, એવા મહા અવિકાર સમયસારને જાણી લેજો. સમયસાર શબ્દ અહીંયા વાપર્યો છે. એવો મહાન પરિપૂર્ણ અવિકારી, વિકારનો અભાવની છેદની જેમ આ મૂળથી, એવો જે સમયસાર નામ શુદ્ધ આત્મા, નિજ શુદ્ધ સ્વરૂપ, એને જાણી લેજો, એને ઓળખી લેજો, એને અનુભવી લેજો. એના ઉપર દીપચંદજી પોતાનું જ એક પદ લીધું છે, 59 નંબર આપ્યો છે. એટલે જ્ઞાન દર્પણ છે એમ લાગે છે, જ્ઞાન દર્પણ પદમાં રચેલું છે. એટલે આપણે જ્ઞાન દર્પણ પાછળનું ફૂટનોટમાં છે એ 30મું પદ છે, આ 59મું છે. ત્યાં જ્ઞાન દર્પણ લખેલું आत्म दरव जाको कारण सदैव महा, ऐसो निज चेतन में भाव अविकारी है। अविकारी महा असमय सार लिखो ने, એટલે એના ઉપરથી આ વાત લીધી કે કેવો આત્મ સ્વભાવ છે, નિજ ચૈતન્યમાં કેવો આત્મ સ્વભાવ અવિકારી છે, કે મહાન અવિકારી ભાવ છે। આત્મદ્રવ જાકો કારણ સદૈવ મહા, એ જે આત્મદ્રવ્ય એને કારણરૂપ છે, પોતે જ કારણ અને પોતે જ કાર્ય। તાહી કી ધરણહારી જીવ કી શક્તિ હશે એને ધારણ કરનારી, તાસો જીવ જીવે તિહું કાલ ગુણ ધારી હૈ, એને એવી શક્તિને સ્વભાવને ધારણ કરનારો, અનંત ગુણધારી અનંત ગુણને ધારણ કરનાર, ત્રણેય કાળે ધારણ કરનાર એવો જીવ જીવે છે, સદાય જીવંત છે। દ્રવ ગુણ પર્યાય એ તો જીવ દશા સબ, ઇન્હી મેં વસ્તુ જીવ જીવંતા સારી હૈ। એમ દ્રવ ગુણ પર્યાય છે તો ફક્ત એની ભિન્ન ભિન્ન અવસ્થા બતાવી છે, દ્રવથી ગુણથી પર્યાયથી, પણ એમાં જીવ વસ્તુ જે સામાન્ય જીવ તત્વ છે એ જીવનતા સારી છે, એ જીવ તત્વ છે, સામાન્ય તત્વ તે જીવ છે। ભેદ નિરપેક્ષ, દ્રવ ગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ એવું જીવનું જીવન છે। સબકો આધાર સાર મહિમા અપાર જાકી, જીવન શક્તિ દીપ જીવ સુખકારી હૈ। દીપ છે, દીપચંદજીનો પોતાનો રચના છે એટલે દીપ શબ્દ લીધો છે, પોતાને પોતાને સંબોધીને કહે ને। સબકો આધાર સાર મહિમા અપાર જાકી, એ બધાનો સારભૂત છે, અવલંબનના આધારભૂત છે, અને જેની મહિમાનો કોઈ પાર નથી એવો અપાર મહિમાધારી એ જીવન શક્તિ। હે દીપચંદજી પોતે પોતાને કહે છે કે આ સુખકારી જીવ તો આ છે, સુખ સમુદ્ર તો આ જીવ છે, એમ આત્મ સ્વરૂપની મહિમાનું એ પદ છે। અને એ સર્વજ્ઞ ભગવાન કહે છે કે આ વાણીમાં આનો મહિમા પૂરો પડે એવો નથી, વાણીની શક્તિ મર્યાદિત છે, સ્વભાવનો મહિમા અમર્યાદિત છે, અપાર મહિમા છે, એટલે વાણીમાં તો પૂરો પડે એવું નથી। એમાં છદ્મસ્થની વાણીમાં તો સંકેત માત્ર આવે છે, છદ્મસ્થની વાણીમાં સંકેત માત્ર આવતો હોવા છતાં શ્રુત જ્ઞાનમાં એવી શક્તિ છે કે આખે આખો માપે છે, એને આખે આખો જ્ઞાનમાં લઈ લે છે। સદાય જીવો એમ કરો કે જેથી તે આત્મા આત્માનો દ્રોહી ન થાય, કેવી વાતો કરે છે। હે જીવો સદાય તમે એવું કરો કે તમારો આત્મા તમારો આત્માનો દ્રોહ ન કરે, તમારા આત્માનો વિરોધ ન કરે, સ્વભાવની વિરાધના ન થાય, એવું હે જીવો તમે સદાય કરો, તમારા સ્વભાવની વિરાધના ન થાય, આરાધના થાય એવું કરો, એમ કે વિરાધના થાય એવું કરો। જિનાગમમાં એવી વાત કહી છે કે પોતાને અવલોક્ય શુદ્ધ ઉપયોગ થાય, જો આ શુદ્ધ ઉપયોગનો વિષય લીધો છે। જિનાગમમાં એવી વાત કહી છે, જિનાગમના નામે વાત મૂકે છે કે પોતાના અવલોકનથી ઉપયોગની શુદ્ધિ થાય, તો શુદ્ધ ઉપયોગ કરવો હોય તો નિજ અવલોકન કરો, નિજમાં નિજનું અવલોકન કરે ઉપયોગની શુદ્ધિ થાય છે, શુદ્ધ ઉપયોગ પ્રગટે છે। એ તો અનુભવ વર્ણનમાં તો ઘણું આવશે, પણ એ પહેલા કેટલું નાખ્યું છે, હવેનું પ્રકરણ જ આવે છે અનુભવ વર્ણનમ, તો અનુભવનું વર્ણન કરશે, ભાવ અનુભવની એવી સૂક્ષ્મ વાતો લખી છે। બહુ રસિક વર્ણન છે, અનુભવ રસમાં ભીંજાયેલી કલમ છે, કલમ ચાલે છે પણ ભાવ શક્તિ હશે એમની. એ પોતે આગળ કહી ગયા એટલા માટે તો કે અમે આ સ્તંભ રૂપો છે, અમે તો આ અનુભવનો સ્તંભ રૂપો છે, અમે વિજય સ્તંભ રૂપો છે, હવે અમે પાછા પડીએ એવું નથી. હવે અમારી પરિણતિ પાછી નહીં પડે. મેં પણ આજ ભાવ ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા, ભગવાન હું ભગવાન છું એવી ભગવાનની ભાવનાથી, ભગવાન આત્માની ભાવનાથી સંતો મહંત થયા. મેં પણ આજ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે, સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે, અવગાઢ સ્તંભ રૂપો છે, ગાઢ અમારી પરિણતિ છે. હવે આ થાંભલો જે નાખ્યો અહીંથી હવે પાછો ફરવાનો પ્રશ્ન રહેતો નથી. સ્પષ્ટ વાત છે, મેં પણ આજ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. ભગવાન આત્માની નિર્વિકલ્પ ભાવના અમને વર્તે છે, એકાગ્રતા વર્તે છે, ત્યાંથી અમારી પરિણતિ પાછી ફરે એવું નથી. એ તો જો કે ન લખ્યું હોય તો તે એ સાબિત થાય છે કે અનુભવ વગર આ વાત કેવી રીતે લખે. આટલી બધી ઢગલા બંધ અનુભવની વાત, એક વાત કરવી હોય ને જે વિષયમાં પ્રવેશ ન હોય, એવો જે અધ્યાત્મનો નિર્વિકલ્પ વેદનનો જે વિષય કે જ્યાં પ્રવેશનું હોય એની વાત કરવી હોય, એટલે એ તો વાત કરે તો એને ખબર પડે કે આમાં આબરૂ જાય એવો વિષય છે, આ તો કિંમત ઉડી જાય, એમાં એક જરાક ભૂલ પડે એટલે આખી કિંમત જાય, તો કે આ ગપ્પુ મારે છે. તો ઢગલા બંધ વાતો કરી છે, થોક બંધ વાતો કરી છે, એટલી અનુભવની જ માંડી છે કથા, બીજી કથા જ નથી. એટલે એ તો પૂછવું પડે એવું નથી કે અનુભવી હતા કે કેમ, સ્પષ્ટ છે, પૂછવું પડે એવું નથી. એમાં જીવન વિશે તો બહુ નથી હકીકતો મળતી, એટલે એ વિષયનો કાંઈ એમાં ઉલ્લેખ નથી. ખાલી જયપુર આમેરના રહીશ હતા ને, જયપુરી કહેવાયા છે, એ બાજુના છે, જયપુરના આજુબાજુના. જિનાગમમાં એવી વાત કહી છે કે પોતાને અવલોકીય શુદ્ધોપયોગ થાય, વિચાર કરવાની વાત તો જેને વિચાર નથી આવતો એને કહે છે કે કર વિચાર તો પામ, પણ જે આ તત્વનો વિચાર કરે છે એને એમ કહે છે કે અવલોકન કરતો સુપયોગ શુદ્ધ થાય. શુદ્ધ ઉપયોગમાં પામવાની વાત છે ને, પામવો એટલે અનુભવો, અવલોકન કરતો પામ. વિચાર છે એ તર્કણા પ્રધાન પરિણામ છે, તર્કણા પ્રધાન પરિણામ છે. અવલોકન છે અનુભવ પ્રધાન પરિણામ છે. અવલોકનમાં अनुभव में आवता भावना अनुभव ने अवलोकवो छे, अनुभव ने तपासवो छे के आमा अनुभव शुं थाय छे। जेम के ज्ञान छे, चालता परिणाम में ज्ञान छे, तो ज्ञान नो अनुभव शुं छे? तो के अनुभव ज्ञान ने थाय छे। ज्ञान ने ज्ञान नो शुं अनुभव थाय छे? अवलोकन करे तो उपयोग शुद्ध थाय एवं छे, स्वसंवेदन थाय एवं छे, आवो विषय छे। जवुं जोईए एनी अंतर अवलोकन नी दिशा मां, तो एवो विषय छे। જ્ઞાન પોતે જ વેદક નું વેદન સ્વભાવી છે, એ તો અભેદ વાત છે, કથન માં ભેદ છે, કથન માં ભેદ છે। જ્ઞાન પોતાને વેદતું જ ઉપજે છે, જ્ઞાનનો જે પર્યાયનો ઉત્થાન છે એ પોતાને વેદતું જ ઉપજે છે, પોતાને અનુભવતું જ ઉપજે છે, એ સ્વયંના અનુભવશીલ છે, અનુભવશીલ સ્વભાવી છે, અનુભવ સ્વભાવી છે, સ્વયંના અનુભવશીલ પણ છે, એનામાં પોતાને વેદતું જ ઉપજે છે। પણ અવલોકન કરે અને આવિર્ભાવ થાય એટલે સ્વસંવેદન થાય, અવલોકન કરે તો આપણે વિધિ લીધી છે બહુ સૂક્ષ્મ। શુદ્ધોપયોગ કરવાની વિધિ શું, એનો આ શુદ્ધ ઉત્તર છે કે પોતાને અવલોકે ઉપયોગ શુદ્ધ થાય। એ અવલોકમાં અવલોકન કરનાર પણ ઉપયોગ છે, ઉપયોગ ઉપયોગને અવલોકે છે એટલે પોતાના અનુભવને જોવે છે, તો અનુભવ તારતમ્ય, અનુભવની તારતમ્યતા વધીને આવિર્ભાવ થઈ જાય છે વેદનનો। જે વેદન તિરોભૂત થયેલું વર્તી રહ્યું છે તે આવિર્ભૂત થઈને વર્તવા લાગે, આવો જ ગ્રંથ છે। અનુભવ પ્રકાશને લગભગ ઘણી વાતો એ આત્મ અવલોકનમાં છે, કેમકે એમને ત્યાં આત્મ અવલોકન, એ અવલોકન શબ્દ જ અનુભવના અર્થમાં લીધો છે, કેમકે અવલોકનમાં શું, અવલોકનમાં તો બહારમાં આપણે એનો એમ દ્રષ્ટાંત લઈ શકીએ કે ભાઈ તમને ત્યાં અવલોકન માટે મૂક્યા છે, જે થાય તમારે જોયા કરવાનું છે, એટલે તપાસ રાખવાની છે, ઓબ્ઝર્વેશન જેને કહીએ। પણ એ તો પર પદાર્થનો વાત છે, અહીંયા તો પોતે અવલોક, જેને અવલોકવાનું છે એ અવલોકનાર પોતે જ પોતાને અવલોકે છે। અવલોક્ય અને અવલોકક બે એક જ છે, જુદા જુદા નથી, એટલે એ વિષયમાં ભેદ ખલાસ થાય છે, એમાં પછી ભેદ નથી રહેતો, કેમકે પોતે અવલોકન કરનાર છે અને પોતે જ પોતાને અવલોકે છે, જે અવલોકન કરનાર છે એ જ પોતાને અવલોકે છે, ત્યાં પછી ભેદ રહેતો નથી, એમ ભેદ નિરસ્ત થઈ જાય છે। એમ જીનાગમમાં એવી વાત કહી છે કે હું જીનાગમથી વાત લીધી, પોતાને અવલોક્ય શુદ્ધો ઉપયોગ થાય, પરનો વિયોગ ભાવે, એટલે એમાં પરનો અભાવ છે, વિયોગ નામ એમાં પરનો અભાવ છે, એવું પોતાનું પોતાને ભાવે એમ રૂચે, એકલું જાણે નહીં એમ ભાવે રૂચે, એવી વાત લીધી છે। સહજ ઓળખાય, સહજ જ એની ઓળખાણ થાય કે પોતે કેવો છે, ઓળખાય કે ત્રણ લોકનો નાથ વિખ્યાત છે, પ્રસિદ્ધ છે, આ આત્મા ત્રણ લોકનો નાથ પ્રસિદ્ધ પણ છે, આમાં કાંઈ કોઈને પૂછવા જવું પડે એવું નથી કે પોતે ત્રણ લોકનો નાથ છે કે નહીં, એવું ઓળખાય, ત્રણ લોકનો નાથ વિખ્યાત છે, નિજ અનુરાગ પૂર્વક वितराग भाव में धारण करो, निज अनुराग पूर्वक हो, निज स्वरूपनी भावना पूर्वक हो, वितराग भाव ने धारण करो, वितराग भाव में आओ, वितराग भाव में रहो। आ दाव उपाय में छो ने फरी आओ आओ उपाय एटले दाव मळवानो नथी। आ तक जे मळी छे आ विषय ने स्पर्शवानी, आ विषय ने समझवानी, आ विषय सुधी पहोंचवानी जे तक मळी छे फरी फरी ने मळवानी नथी। उपेक्षा करी कि गयो क्यांय नो क्यांय, करोड़ों अबजो असंख्यात अनंत काल सुधी उपेक्षा करना जीव नो पत्तो लागतो नथी। आज कहे छे ने विराधना करे छे, निगोध में जाय छे, एमां शुं छे? उपेक्षा स्वभावनी उपेक्षा छे, देवनी उपेक्षा, गुरुनी उपेक्षा, ज्ञानीनी उपेक्षा, आगमनी उपेक्षा, એ ચારે જે સ્વભાવને દર્શાવનારા નિમિત્તો છે, સ્વભાવની પ્રાપ્તિના જે માત્ર ચાર નિમિત્તો છે, ઉપેક્ષા કરી એટલે એ નિગોદમાં શું કરવા એને કહી દીધું, એ સજાનું કારણ એ એક એવું સ્થાન છે કે અનંત કાળે ત્યાંથી જીવ નીકળી શકતો નથી। ત્યાં ને ત્યાં જન્મ મરણ, એક શ્વાસોશ્વાસમાં 18 વખત ત્યાં ને ત્યાં જન્મ ઓથા નીકળી જાય, કેટલા કાળ સુધી કે જેનો માપ કાઢવું મુશ્કેલ પડે એટલા કાળ સુધી, એનું આ કારણ લીધું છે કે ફરી ફરીને આ દાવ પાયમાં છો, ફરીને આવો દાવ મળવાનો નથી, આવી તક નહીં મળે। માટે સાવધાનીથી જાગૃતિથી વિતરાગ ભાવને નિજ અનુરાગથી નિજ સ્વરૂપની ભાવનાથી ધારણ કરો, બધું ગૌણ કરીને, તમામ ગૌણ કરીને, આખા જગતને ગૌણ કરીને, ગૌણ કરીને શું, આખા જગતને એક વાર તો લાત મારીને, જગત જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય લખ્યું છે કે માટે જેનાથી ભવફંદ મટે એવો ભાવ ધારણ કરો, જેનાથી ભવના ભવ ભ્રમણના ચક્કર મટે એવો ભવના અભાવ કરવાનો ભાવ ધારણ કરો, તેથી માનસ્તંભને મટાડી માયાજાળને જલાવી, ચારે કસાય લીધા છે પણ માન પહેલો લીધો છે, તેથી માનસ્તંભને મટાડી, માનરૂપી થાંભલો છે મજબૂત એને મટાડી, માયાની જાળ છે જેમાં ઘૂંચાઈ જાય છે માયા જાળને જણાવી, ક્રોધાગ્નિને બુજાવી, બધાને જુદી જુદી ઉપમા આપી છે, માનને સ્તંભની ઉપમા આપી છે, માયાને જાળની ઉપમા આપી છે, ક્રોધને અગ્નિની ઉપમા આપી છે, ક્રોધાગ્નિને બુજાવી, લોભ લહેરીઓને મટાડી, લોભને આ તરંગ જેમ પાણીને આવે છે પછી લોભની લાળ ચાલે છે, લોભ લહેરીઓને મટાડી, વિષય ભાવનાને નભાવી, પર પદાર્થની ઇષ્ટતા એ વિષય ભાવના છે, સુખ બુદ્ધિ છે પર પદાર્થમાં, સુખની બુદ્ધિ છે એ વિષય ભાવના છે, તેને નભાવી, ચિદાનંદ રાજપદને દેખો દેખો, ચિદાનંદ રાજાના રાજાને, ત્રણ લોકના નાથને, ઉત્કૃષ્ટ પદને દેખો દેખો, કોઈ દેખો રે દેખો, ભાવનાથી વિશ્વ લીધો છે, ભાવ રસ આવ્યો છે એમનો, લખનારને તો એટલો બધો રસ છે, પોતે પોતાને ગવેષો દેખો ને અંદરમાં ઊંડા ઉતરીને પોતે પોતાને ગવેષો, અંતર ગવેષણા કરીને અંતતત્વ સ્વરૂપ જે નિજાત્મ પદ છે, પરમ પદ છે, એને તમે ઓળખી લ્યો, ગવેષીને જાણી લ્યો, એને ગવેષો શબ્દ લીધો, વિચારવું એક વાત છે, અંતર ગવેષણા કરવી એ વિચારણાની ઊંડી અંતર વિચારનું સ્થાન છે, વિચાર વિચારમાં ફેર છે, એક સ્વલક્ષી વિચારધારા ચાલે તો એમાંથી એનો વિષય નિર્વિકલ્પ તત્વ હોવાથી વિકલ્પનો નાશ થાય, મુખ્ય વિષય અને એમને વિચારધારા ચાલે વિકલ્પ વૃદ્ધિનું કારણ થાય. બે વિચાર કહેવાય. શેનો વિચાર કરે છે? કોઈ તત્વનો વિચાર કરે. તત્વનો વિચાર કઈ પદ્ધતિથી કરે છે, એની પદ્ધતિ શું છે એ જોવાનું. પોતે પોતાને ગવેષો, પર વેદનાનું ઉચ્છેદન કરી, સહજ ભાવ ધરી, અંતરવેદી થઈને આનંદ ધારાને નિહાળી નિશ્ચય રૂપ પરમાત્માને દેખો. એ તો એમનો એક પદ્ધતિ જેવો છે. રસ આવે છે કે ફેરવી ફેરવીને જુદા જુદા શબ્દોથી સ્વાનુભવની વાત પાછા કરતા જાય છે. પર વેદનાનું ઉચ્છેદન કરી, પર વેદનાનું ઉચ્છેદન કરી. આ જે અધ્યાસ છે એ પર વેદન રૂપ છે. આ વેદનનો વિષય છે. એક વખત સરખી રીતે એને સમજાય તો ઘણું સમજાયું છે. એ અવલોકનથી સમજાયું છે. વેદનનો વિષય તર્કણાથી સમજાય એવો નથી. જેમ સ્વાદનો વિષય ચાખ્યા વિના સમજાય એવો નથી. બરાબર છે ને? એક રસ છે, સ્વાદનો રસ પારખવો છે, એ તો ચાખ્યા વિના એનો સ્વાદ કે રસ સમજાય નહીં. એમ વેદનનો વિષય વેદનને અવલોક્યા વિના, વેદનનું અવલોકન કર્યા વિના સમજાય એવો નથી. પર વેદન શું છે? એ પર વેદન જે ચાલી રહ્યું છે એને તો સમજે. ચાલો, કોઈ એમ કે સ્વવેદન નથી પકડતું, પણ પરવેદનમાં તો છો કે નહીં? સાતા અસાતા અનેક પ્રકારની ઈષ્ટ અનિષ્ટને, સુખને દુઃખને વેદે છે કે નહીં? વેદવું શું છે એટલું તો સમજે. કે જેમ કોઈ પરમાં પ્રવેશ થઈ જાય છે એવો એની અંદર ભાવ છે. પર પ્રવેશ ભાવ એ પરવેદનનો ભાવ છે. જેમ કે સાકર જીભ ઉપર આવી, દ્રાક્ષ જીભ ઉપર આવી, તો જાણે કે એનો રસ જ્ઞાનમાં આવી ગયો. સ્વાદ લેતા એ આ ખાટી મીઠી દ્રાક્ષ સારી છે, એમાં જાણે દ્રાક્ષનો રસ જાણે જ્ઞાનમાં પ્રવેશ કરતો હોય એવી રીતે વેદે છે, એનો અનુભવ કરે છે. દ્રાક્ષના રસનો રસાસ્વાદ લેતા એનો અનુભવ કરે છે પોતા પોતામય પણે. આ જાણે દ્રાક્ષનો રસ જીભ મારફત જ્ઞાનમાં ઉતરે છે. ઉતરતો હશે રાગનો, દ્રાક્ષનો રસ જ્ઞાનમાં ઉતરતો હશે કે નહીં ઉતરતો? એ આ વેદે છે, એમાં આવો પ્રકાર છે. જાણે કે પરનો પ્રવેશ થઈ ગયો, પરનો નિજમાં પ્રવેશ થઈ ગયો અને પરમાં પોતાનો પ્રવેશ થઈ ગયો. એવી રીતે જે પરવેદન કરે છે એને ઉચ્છેદન કરીને, જેમ કુવાડો મારીને ઝાડનો ઉચ્છેદ કરે મૂળમાંથી, એનો ઉચ્છેદન કરીને ભિન્નતા વિના, ભિન્નતાના ભિન્ન ભાવના વેદન વિના, એની ભિન્નતા સમજ્યા જાણ્યા અને અભ્યાસ્યા વિના, ભિન્નતાનો ભિન્નપણે અભ્યાસ કર્યા વિના એનો ઉચ્છેદન કેવી રીતે થાય? બળ તો છે અંદર, પણ હવે એનો ઉપયોગ નથી કરતો. બળ જોવે તો કઈ નથી એવું થોડું છે? કોઈ એમ કે ભાઈ આ માર્ગ ખરીદવામાં પૈસા ઘણા જોવે, પણ અંદર પેટીમાં પડ્યા છે એને શું કરવાના છે? જો કિંમતી ચીજ છે, ઉપયોગી ચીજ છે, તો અંદર મૂડી તો પડી છે. ઘણું બળ જોવે તો અનંત વીર્યનો ભંડાર છે, આત્મા પિંડ છે અનંત વીર્યનો. એનું બળ ક્યાંયથી લાવવું પડે એવું નથી. અંદર છે બળ, બળ તો ઉપજે એવું છે. શાંત બેઠો છે તો માણસ એમ કે ભાઈ અત્યારે કઈ કોઈ પરિણમનનું બળવાન પણ નથી દેખાતું, પણ જરાક જોરથી આવેશમાં આવે તો જોર દેખાય છે કે નથી દેખાતું? ક્યાંથી આવ્યું? બહારથી આવ્યું? ક્યાંયથી? જોર તો પડ્યું જ છે અંદર. પરવેદનાનું છેદન કરી, સહજ ભાવ ધરીને, પોતાના સ્વરૂપની સહજતાનો ભાવ ધરીને એમ હારે હારે કેટલું કહેતા જાય છે, આમ કરો આમ કરો આમ કરો, ગવેષો ફલાણું કરો ફલાણું કરો, પણ એ કોઈ કૃત્રિમતા નથી લેવી, ક્યાંય કૃત્રિમતા નથી લેવી, સહજ ભાવ ધરી એટલી વાત હારે લઈ લઈએ છે. આમ કરો આમ કરો કૃષ્ણ, માયા જાળને જલાવો, માનસ્તંભને મટાડો, ક્રોધાગ્નિને બુજાવો, ચિદાનંદને દેખો, પણ બધું સહજ ભાવ ધરીને, સહજતા લીધી છે. પરવેદનાનું ઉચ્છેદન કરી સહજ ભાવ ધરી એટલે સહજપણે જ્ઞાતા દ્રષ્ટા રહીને અંતરવેદી થઈને પોતાના અનંત ગુણ સ્વરૂપ અખંડ આત્મતત્વનું વેદન કરીને એમાં વ્યાપક ભાવ થઈ શકે છે. પર પદાર્થમાં વ્યાપક ભાવનો અભાવ છે, થઈ ન શકે. દ્રાક્ષમાં લાડવામાં જ્ઞાન વ્યાપી ન શકે, જ્ઞાનમાં એનો રસ ગયો રસ ખાટો રસ વ્યાપી ન શકે, પણ પોતાના સ્વરૂપમાં તો પોતે વ્યાપક ભાવે જ છે. એમાં એને વ્યાપવા માટે કાંઈ બીજું કરવું પડે એવું નથી, સ્વરૂપથી જ પોતે વ્યાપક પડે છે. સૂત્રનું એક દ્રષ્ટાંત આવે છે. સૂત્ર છે એ જેટલું લાંબુ છે એટલું છે, અને જેટલું વજનમાં છે એટલું છે. ગૂંચવાયેલું હોય તો એનો ઉપયોગ ન થાય, અને ન ગૂંચવાયેલું હોય તો એનો બરાબર જે ઉપયોગ કરવો હોય તે થાય. એ ગૂંચવણ છે અને વગર ગૂંચવણ છે એ અવસ્થા ભેદ છે ખાલી. સૂત્રમાં શું ફેર પડે છે? ન તો એનું વજન વધઘટ થાય છે કે ન તો એની લંબાઈ ઓછી વધતી થાય છે. આ એવું આત્માનું છે કે વ્યાપક ભાવે પોતાના સ્વરૂપે પોતે સદાય શાશ્વત હોવા છતાં પરવેદનમાં ગૂંચવાણો છે. એ મારું ગયું, એ મને આવ્યું, એ મારું ગયું, મારું આમ ને મારું આમ, મારું આમ ને એના વેદનમાંથી એ બહાર નીકળી શકતો નથી. કલ્પના માત્ર છે, કેમ કે એમાં વ્યાપી તો શકતો નથી. વેદ તો હોવાનું માનતો હોવા છતાં, લાડવો ખાતો હોવાનું માનતો હોવા છતાં ખાઈ શકતો નથી, વેદી શકતો નથી. પણ કલ્પના એ એવું ઘર કરી ગયેલી કલ્પના છે કે 84 લાખના અવતારમાં પરિભ્રમણ, એ કલ્પનાને વશ થાય છે. સહજ ભાવ ધરી અંતરવેદી થઈ આનંદ ધારાને નિહાળી, આનંદ ધારાનો અનુભવ કરી, નિહાળીનો અર્થ અનુભવ કરીને, આનંદ ધારાનો અનુભવ કરીને, આનંદ ધારાને આનંદ ધારાએ પરિણમીને નિશ્ચયરૂપ પરમાત્માને દેખો. ઘણા તો નિશ્ચય શબ્દથી જ પેલી પ્રેજ્યુડાઇઝ થઈ જાય છે, પણ આ નિશ્ચય રૂપ તો પરમાત્મા છે, નિશ્ચયરૂપ તો પરમાત્મા છે. એને આનંદથી નિહાળો, આનંદમય પરમાત્મા છે, અનંત આનંદની મૂર્તિ છે, એને આનંદમાં રહીને આનંદમાં પરિણમીને એને નિહાળો. હા, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય, નિશ્ચય નહીં પરમાત્મા છે, નિશ્ચય નહીં જ પરમાત્મા છે એમ પછી કહેવામાં, નિશ્ચય નહીં પરમાત્મા છે. આગળ એક બોલ આવી ગયો, નિશ્ચય નહીં જ પરમાત્મા છે, એમાં પરમાત્માનો અનુભવ છે. વ્યવહાર તો રાગ છે તો અધર્મ છે, પણ વ્યવહારમાં શું છે કે જે શુદ્ધ પરિણામ છે એ શુદ્ધ વ્યવહાર છે, ત્યાં પાછું ખ્યાલ રાખવો પડે. 43 પાને છે પરમાત્માનું શ્રદ્ધાન જ્ઞાન.
8 મિનિટ
પરમાત્માનું ઉપરથી 8 મિનિટ પરમાત્માનું શ્રદ્ધાન જ્ઞાન નિશ્ચયથી કેટલીક જ્ઞાનાદિ શુદ્ધ શક્તિથી થયું તે જ રીતે આચરણ થયું. નિશ્ચય નહીં પરમાત્મા છે, પરિણતિ તેવી જ નિશ્ચયરૂપ પરિણમી છે જેવો પરમાત્મા છે. એટલે નિશ્ચય નહીં, પોતે જ પરમાત્મા
છે.
પરમાત્મ સ્વરૂપના સ્વાકાર ભાવે પરિણતિ તે નિશ્ચય નહીં છે. અધ્યાત્મનો નિશ્ચય
નહીં,
તે નિશ્ચય નહીં, પોતે જ પરમાત્મા છે. આ ત્રિગુણ પર્યાયથી અભેદ અભેદ અનુભવ લીધો. નિશ્ચય નહીં પરમાત્મા છે, બે અર્થ થાય એનો. એક તો જાણે પરિણતિ તેવી જ નિશ્ચય રૂપ પરિણમી છે, પરમાત્મા આકારે પરમાત્મા ભાવે, હું પરમાત્મા છું એવી પરમાત્મા ભાવે જે પરિણતિ પરિણતિ પોતે પરમાત્મા છે. નિશ્ચય નહીં પોતે જ પરમાત્મા છે, નિશ્ચય નહીં ધારી પોતે જ પરમાત્મા છે. આવે છે ને, બધેથી નીકળે છે આ વાત તો શું. અને નિશ્ચય નહીં નો વિષય પણ પરમાત્મા છે. નિશ્ચય નહીં પરમાત્મા છે તો નિશ્ચય નહીં નો ધારણ કરનાર પરમાત્મા નથી એમ કહેવાય. કેમ બેસે છે આમ છે એ રીતે આનંદ ધારાને આનંદમય થઈને આનંદ ધારાને પ્રગટ કરીને નિશ્ચય રૂપ જે પોતાનું પરમાત્મ સ્વરૂપ છે એને સ્વ સ્વરૂપે અનુભવો, નિજ સ્વરૂપે અનુભવો, એને દેખો એમ કહેવામાં આવે છે.